તારીખ 29/4/1993 પૂજ્ય ભાઈ શ્રી શશીભાઈ દ્વારા ઈડરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 121
આત્મા હૈ પ્રશ્ન यहाँ जिसको आत्मा कहा है ये अनुभूति है, अनुभूति को या वेदन को, अनुभूति को आत्मा कह दिया है। तो आदमी सिंह को भी नहीं है, और जो अनुभव है त्रिकाली शुद्ध आत्मा जिसको तो अनुभव में चतुर्थ स्थान में बोला है आश्रय कर्म से, वो भी नहीं है ऐसा। लेकिन यहां से उनको अनुभूति के विषय में प्रवेश करने के एक परिस्थिति आचार्य महाराज बता रहे हैं। बाल आबाल गोपाल में अज्ञानी जी, आबाल गोपाल में ज्ञानियों का समावेश नहीं है, इसलिए यहाँ अनुभूति ज्ञानी की अनुभूति नहीं है। तो ज्ञानी की अनुभूति होती तो ये शुद्धात्मा हो जाता, और अशुद्धात्मा होता तो अशुद्धात्मा कहने में क्या तकलीफ थी आचार्य महाराज को, इसलिए वो शुद्धात्मा नहीं है। तो ज्ञानी के आश्रित रूप होते हैं वो। फिर भी ऐसा कहने का मतलब क्या है, अज्ञानी को भी किस बात से उनको अपना अपनी ओर आने का कहां जगह है। जैसे किसी को खड़ा रहने की कोई जगह तो होनी चाहिए, जिसको फुटिंग स्पेस कहते हैं, उनको पैर रखने दो, बात तो जो कुछ है आगे की तो बात हम संभाल लेंगे, लेकिन जब पैर ही नहीं रखने देंगे तो अगर ये बात नहीं कहते आचार्य महाराज तो क्या परिस्थिति होती कि हम तो रहे अज्ञानी और हम रहे संसारी, क्या क्या इलाज हमारा। ज्ञानियों को तो दूसरी बात है ज्ञानियों की, लेकिन हम तो ज्ञानी है नहीं। तो ज्ञानी की सब बातों को तो निकाल देता है, अपनों को अज्ञानी स्थापित करके ज्ञानी की सब बात को उड़ा देता है। तो ज्ञानी का अधिकार है, ज्ञानी को ऐसा होता है, ज्ञानी को ऐसा होता है, हमको ना से और हम तो रहे अज्ञानी। तो उनको अज्ञानी में से ज्ञानी कैसे बनाया जाए, इस कार्य पद्धति की जो परिस्थिति है उसको व्यवस्थित करने के लिए, तो चैनलाइज उस चैनल बता देते हैं कि यहां से तुम इस साइड में आ जाओ। यही एक असाधारण बात है। 17-18 में आचार्य महाराज कह रहे हैं मैंने तो लिया नहीं है, तेरा लक्ष्य पर पड़े इसलिए तुझे पता डला नहीं जाता है, इसलिए ये शब्द लिया है कि सदा काल ऐसा शब्द लिया है और अनुभव में आ रहा है, ये दो बात इसलिए लिया है कि तुझे कोई काल की मुहूर्त की कोई बात तुझे देखना नहीं है, जब तू चाहे उस वक्त भीतर की कोई परिस्थिति है तो सही, तुम्हारा ऐसी जो ज्ञान में ज्ञान वेदन अनुभूति है उसको वहां पर्याय नहीं कह करके आत्मा बोला है, उसको ही आत्मा कहा है। और सैद्धांतिक तौर से ज्ञानानुभव को ही आत्मानुभव कहने में आया है। तो आगे कह चुका है 13 के कलश में, आत्मानुभूति वो ज्ञानानुभूति है, पर ज्ञानानुभूति है वो आत्मानुभूति है। કેટલી વાત મુખ્યત્વે ચાર કષાયી હૈ, મુખ્યત્વે ચાર કષાય ક્રોધ માન માયા વેદ કષાય કો નો કષાય કહા હૈ, જો કે ઉસ કષાય કે ફલ મે જીવ અધિક દુખી હોતા હૈ, જબકિ ચાર કષાય બડી હોતે હુએ ભી યે કષાય મહાન અનર્થ કી જનની હૈ, ફિર ભી નો કષાય ક્યો કહા હૈ? હા, યે બાત થોડી લગતી હૈ કે ઇસકો નો કષાય ક્યો કહા હૈ? તો ક્રોધ માન માયા લોભ હૈ, વો તો હૈ હી, ઓર યે હર વક્ત ઇસકા ઉદય નહીં રહેતા હૈ. વેદ જો કષાય હૈ ઉસકા જૈસે કે બચપન હોતા હૈ, તો જહાં તક મનુષ્ય જવાન નહીં હોતા હૈ વહાં તક ઉસકો વેદ કષાય કા જન્મ ઇતના જોર સે નહીં આતા હૈ. લેકિન ક્રોધમાન માયા લોગ તો કહીં ના કહીં ચાલુ રહે, ઓર યે વેદ કષાય યે ભી સારે દિન, વો ચારો કષાય હૈ ઉસકો કોઈ ના કોઈ સારે દિન ચાલુ રહેતા હૈ. વેદ એસા ઇતના ચાલુ નહીં રહેતા હૈ, ઉસકા પિરિયડ બહોત કમ હૈ, યે કારણ દેખતા હૈ ઇસકે પીછે. और फिर भी पिछली उम्र में ये ठंडा हो जाता है, बेचार कसा है. लेकिन क्रोधमान माया लोग तो चालू करता है. तो ऐसे दृष्टिकोण से लगता है कि वेद के अलावा ये चार को मुख्य कहा जाए, इसकी अल्पता इसी कारण से देखी जाती है. फिर भी इस परिणाम में तीव्रता अधिक रहती है, आकुलता भी अधिक रहती है, वो बाद भी दूसरे नौ कषाय की बराबरी में कुछ ठीक है. सुबह के प्रवचन में प्रयोजन भूत को ग्रहण करे और प्रयोजन भूत को छोड़े ऐसी बात आई थी, तो क्या द्रविलिंगी मुनि ग्यारह अंग नौ पूर्व का जानने वाला उनको ये विधि की खबर नहीं थी क्या? तो जानकारी होती है लेकिन प्रवृत्ति में ऐसा नहीं रहता है. ग्यारह अंगों पूर्व जानने वाले को आत्मा कैसा है वो जानने में तो आया है, कैसा है सब बातें उनको जानने में तो आती है, समझने में आती है. जैसे गुरुदेव की कृपा से हमारे मनुष्य समाज में काफी जानकारी तो हो गई है, लेकिन जो गड़बड़ी है वो तो अनुभव के विषय में रही है, कार्य पद्धति में रही है. तो दो प्रकार की होती है. जानकारी होना बहुत आसान है, सन्नी पंचेंद्रीय मनुष्य को जानकारी बहुत आसानी से होती है, क्योंकि इनके क्षोभण में इस प्रकार की शक्ति है, इसलिए धारणा होना बहुत सहज है, बहुत मामूली है. लेकिन अनुभव की जो भूल है उसको निकालने उतने आसान नहीं है, और वो जल्दी पकड़ने में भी नहीं आती, और उसका सुधार भी इतनी जल्दी से नहीं होता. तो परिणमन में वो भूलता है, और इनको सही महिमा नहीं आई है, कृत्रिम महिमा आती है पढ़ पढ़ करके. तो दूसरा उनको जो सहज प्रत्यक्ष आत्मा स्वरूप है वो तो प्रत्यक्ष नहीं करता है, बात करता है आत्मा की लेकिन आत्मा को प्रत्यक्ष नहीं करता है, जो प्रत्यक्ष है उनको परोक्ष ही रखता है. ये सबसे बड़ी गड़बड़ी है, और यही गड़बड़ी कितनी भी जानकारी करने वाले को ये गड़बड़ी रह जाती है कि प्रत्यक्ष वस्तु को प्रत्यक्ष क्यों नहीं करें, हम उसको परोक्ष में रख करके विचार कर करके उसकी कल्पना क्यों करते रहते हैं, इस कल्पना को छोड़ करके उसको प्रत्यक्ष क्यों नहीं कर लेते ખબર પડે કે થોડું મંડાઈ જાય. સારું, એને ખબર તો પડે છે, ખબર પડે એ જુદી વાત છે, અને કામ થવું બીજી વાત છે. આપ ખબર પડવી એક વાત છે, કામ તો બીજી વાત છે, એમ ખબર પડી જાય છે.
પાંચ સાત વર્ષથી તો આપણે આ ચર્ચા બહુ તેજ થી ચાલે છે.
પ્રત્યક્ષ નહીં કિયા, આત્મા કો પ્રત્યક્ષ નહીં કિયા, જવાબ દિયા હૈ કૃષ્ણ પ્રકાશ મેં હૈ બાત. કૃષ્ણ ક્યાં નહીં કિયા કે આત્મા કો પ્રત્યક્ષ નહીં કિયા, પ્રત્યક્ષ ચીજ કો પરોક્ષતા કે પર્દે મેં રખ કર કે ઇસકી મહિમા કરતા હૈ પુત્ર. પણ જબકી વસ્તુ પ્રત્યક્ષ હૈ, પ્રત્યક્ષ કો પ્રત્યક્ષ નહીં કિયા. પ્રયોજન નહીં માલુમ પડતા હૈ ક્યા ત્રિયંશ કો? પ્રયોજન તો સુખ દુઃખ કા હૈ, શાસ્ત્ર જ્ઞાન કી કોઈ જરૂરત ભી નહીં. વાસ્તવ મેં શાસ્ત્ર જ્ઞાન કી કોઈ ઇતની જરૂરત નહીં હૈ આત્મ કલ્યાણ કરને મેં. હમારી તો ક્યા હૈ કે સૂક્ષ્મ ઓર બુદ્ધિ જ્યાદા હૈ તો હમ જ્યાદા અક્ષોપસમ મેં ફસતે હૈ, યે હમારી હાલત હૈ. પર હમકો જ્યાદા અક્ષોપસમ નહીં હૈ તો ફસને કી જગહ ભી કમ હૈ હમકો, એસી બાત હૈ. દેખીએ આપ, યે અનપઢ લોગ હૈ ને જો દૂધ બેચને વાલે હૈ, વેપારી લોગ હૈ, તો હિસાબ મેં ભૂલ નહીં કરેંગે. જો પઢા લિખા વેપારી હૈ ને વો ભૂલેગા. ક્યું કે ઇનકા ઉપયોગ મેં તો એક હી બાત હૈ, હિસાબ કરના. और जो व्यापारी है उसको वो 56 बात का व्यापार करेगा, वो एक दूध का व्यापार करेगा. और उसको उसको पता है कि मेरा जो बर्तन है उसमें इतना दूध आता है, इसका दूध में इतना मिलता है, इसमें कोई उसको छेतरने का प्रयत्न करे तो उसको तो पता चल जाएगा कि रोज मुझको मुझे मेरे जेब में 50 रुपया आता है, जेब इसकी बात क्यों करता है. अगला रोज मुझे 50 मिलता है, मेरा दूध का पैसा ही 50 आता है, तो वो तो भूलने वाला है ही नहीं. ऐसे कम क्षोभ वाले को फंसने की जगह भी कम है, पर ज्यादा बुद्धि वाले को फंसने की जगह ज्यादा है. यही कारण है इसका.
जी
वो खास न हो तो खास छठा काम कर गया कि नहीं दाखिल हो चुके अपने तो कृपा रूप में मुख्य जो शिष्य है सखा गए हैं નંબર પહેલો સુભાષ ભાઈ નો હતો. એક સ્પેશિયલ વસ્તુ છે, ધ્યાન ત્યાં દેવાનું છે. ધ્યાન આ જગ્યાએ દેવાનું છે, આડી અવડી જગ્યાએ ધ્યાન ગયું તો ફસાવા. પાપમાં જીવ નથી ફસાતો એટલો પુણ્ય ભાવમાં ફસાય છે, અને પુણ્ય ભાવમાં નથી ફસાતો એટલો જ્ઞાન ના ક્ષોભમાં ફસાય છે. શાસ્ત્ર જ્ઞાનમાં ફસાય છે. શાસ્ત્ર જ્ઞાન વાળા તો વધારે ચેતવાનું છે કે ક્યાં ફસાય નહીં જાય, અને જાણવાનો લોભ બહુ રહી વાંચવાનો બુદ્ધિ કામ કરતી હોય એટલે એક શાસ્ત્ર માટે, બે માટે, અનેક શાસ્ત્રો માટે. આત્મા તો નહીં જાણ્યા તો સબ જાણા છો, તો એક ને નહીં જાણ્યા તો બધું જાણે લુફો. એ બધું જાણવાનું, એકને જાણવા માટે કહ્યું છે. હવે એ મૂળ વાત જ રહી ગઈ, પછી શું કરે? શાસ્ત્ર મેં એસા હૈ કે શાસ્ત્ર મેં તો શાસ્ત્રકારો ને જ્ઞાનીઓ ને, જ્ઞાનીઓ કે બચ્ચાને उन्होंने तो प्रत्यक्ष आत्मा को प्रत्यक्ष दिखाने का पूरा प्रयास किया है. मूल बात उसमें है, प्रयोजन मूल बात उसमें है, नहीं है सो नहीं है. लेकिन उस बात को छोड़कर दूसरी दूसरी बात को मुख्य कर लेता है और मूल बात को छोड़ देता है, तो उनको लेकर उनके लिए वो बात कहने में आई है. ऐसी बात है. बाकी तो द्रव्य स्वरूप बिना तो निश्चय होने का सवाल ही नहीं रहता. प्रथम तो श्रुति ज्ञान बड़े ज्ञान स्वभावी आत्मानो निश्चय करो. जे लोको खाली पढ़ाई करी लिए छे, भणतर करी लिए छे अने मूल बात पर ध्यान नहीं देता, एटले एना शास्त्र ज्ञान ने निषेधवामां आवे छे. तो परलक्षी शास्त्र ज्ञान निषेधते छे. પરલક્ષી જે શાસ્ત્ર નું ભણતર છે એનાથી કઈ આત્મગુણ થતો નથી. ગુણ થવાની પરિસ્થિતિ ઉભી થાય છે કે મને બધું આ જાણવાનું, આ બધું જ્ઞાન જાણું છું, મારી પાસે જ્ઞાન છે, એવી એક ઊંટી પરિસ્થિતિ થાય છે. એટલે શાસ્ત્ર જ્ઞાનમાં પણ એ વાત છે કે સ્વલક્ષી અભ્યાસ કરવો તત્વ જ્ઞાન, પણ સ્વલક્ષી અભ્યાસ નથી કરતો જે એટલી બધી તકલીફ ઉભી થાય છે ને, એવા શાસ્ત્ર જ્ઞાન નો નિષેધ સમય સ્વલક્ષી શાસ્ત્ર જ્ઞાન નો નિષેધ નથી.
આપની ક્રમ તો એમ છે કે દેવસા ગુરુ કે સરદાર કરે પછી પ્રયોજન ગુરુ જીવાદી સાથ તો સરદાર કરે છતાં હું ભેદ જ્ઞાન કરીને આત્માનિર્ભર આવ્યો તો પછી પ્રયોજન ગુરુ સાથ તો સરદાર જીતો કામ રૂપી આવ્યો.
આ તો બધું પરલક્ષી જ્ઞાન નો વિષય છે, પરલક્ષી જાણપણા નો વિષય છે. બેકાર સિદ્ધાંત આપ્યો અને ગુરુદેવ આપ્યો એટલે અનંત જ્ઞાનીઓએ એ વાત કહી કે તું પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત કર, નહીં તો તારું બધું કરેલું ધૂળ જાણીને વા પાણી છે. આમ ચોખ્ખી વાત આ છે. અત્યાર સુધી એમ જ કર્યું છે. હવે એવું ન કરે એ કાળજી રાખવાની એ દરેકે પોતાના માટે. બસ આટલી વાત છે.
સાત તત્વને જાણ્યા વગર બી કામ નહીં ચાલે ને આટલે કેટલું નુકસાન. સાત તત્વને જાણ્યા વગર તો આગળ કેવી રીતે વધારે?
જાણે પણ સ્વલક્ષ્ય જાણે, સબ્જેક્ટ ટુ કન્ડિશન આટલી છે. જાણવા જાણવામાં ફરક છે. પરલક્ષ્ય જાણે એ જાણવું બેકાર છે, સ્વલક્ષ્ય જાણે તો ઉપયોગી છે. કોઈ અટકશે નહીં. જે સ્વલક્ષ્ય જાણશે તે અટકશે નહીં, પરલક્ષ્ય જાણશે તે અટકા વગર રહેશે નહીં. સમ્યક સમ્મુખ મિથ્યા દ્રષ્ટિના વર્ણનમાં મોક્ષ માર્ગ પ્રકાશકમાં ટોડરમલજી એમ કહ્યું કે તત્વજ્ઞાનનો અભ્યાસ એ સમ્યક દર્શનમાં નિમિત્ત છે. તેમ છતાં તત્વજ્ઞાનના અભ્યાસ કરવા વાળા જીવોમાં કોઈ જીવ સમ્યક દર્શન પામે છે અને કોઈ જીવ નથી પામતા. પણ આપણે વેપારી માણસ છીએ, આપણે ક્યાંય કોઈ આપણે વેપાર કરવા જઈએ અને કોઈ માણસ આપણને એમ કહે કે ભાઈ તમે પૈસા મને આપો, હું માલ આપું બી ખરો ને નહીં બી આપો, તો આપણે પૈસા આપીએ ખરા? માલ આપવા વાળા એમ કે તમે મને પૈસા આપી દો, માલ હું આપું બી ખરો નહીં બી આપું, માલ મળશે બી ખરો કદાચ નહીં બી મળે, તમારે સમજીને પૈસા દેવાના છે, કોઈ નહીં આપે. એવી રીતે કોણ તત્વજ્ઞાનનો અભ્યાસ કરવા તૈયાર થાય કે તત્વજ્ઞાનનો અભ્યાસ કરો તો સમ્યક દર્શન મળે બી ખરો ને નહીં બી મળે? બીજાથી તો મળવાનો પ્રશ્ન જ નથી, બીજે કોઈ પદ્ધતિથી તો મળશે, તો તત્વજ્ઞાનના અભ્યાસ કરવાવાળાને મળશે. બરાબર? તો હવે આવી જેને અનસર્ટન અથવા અચોક્કસ વાત કહે એમાં જીવને વિશ્વાસ કેવી રીતે આવે એ કામની અંદર? તોરણવાડી સાહેબે જે વાત કરી છે એમાં એમને આ જગ્યાએ પ્રાથમિક બહુ જ પ્રાથમિક અને બહુ જ સ્થૂળ વાત કરી છે. હવે એમને જે સૂક્ષ્મ વાતો કરવી છે એ ગ્રંથ પૂરો નથી કરી શક્યા. એટલે પ્રાયમા ફેસે એમને એક વાત સિદ્ધાંત એટલો સ્થાપતો હતો કે તત્વજ્ઞાનનો અભ્યાસ કરવો. હવે અહીંયા જો એ જ વિષયના ઊંડાણમાં આપણે જઈએ તો કે જે યથાર્થપણે સ્વલક્ષે તત્વજ્ઞાનનો અભ્યાસ કરે તેને સમ્યક દર્શન થાય થઈને થાય જ. જે પરલક્ષે અયથાર્થ પદ્ધતિ તત્વજ્ઞાનનો અભ્યાસ કરે તેને સમ્યક દર્શન કદી ન થાય ન થાય ને ન થાય. એટલે બે વાત ચોક્કસ છે, પણ એ ફોડે આગળ એ સ્પષ્ટીકરણે આગળ દેવાના હતા. એટલે અહીંયા સ્પષ્ટીકરણ નહીં આપ્યું તો આટલા સ્પષ્ટીકરણ ઉપર તો કોઈને વિશ્વાસ પણ નહીં આવે. જીવ છે ને બહુ પાકો છે, કાચો નથી, એને ખાતરી હોય તો જ આગળ વધે. નહીં તો કે આવજે ચોક્કસ વાતમાં પણ આપણે કઈ ખર્ચો કરવો નથી, સમયને શક્તિ કોણ મળે. તો દરેક વાત આ લાઈનની અંદર વૈજ્ઞાનિક લાઈન છે ને, આ તો આખો એકદમ એબ્સોલ્યુટ સાયન્સ છે. એટલે વાત બધી એકદમ ચોક્કસ છે. જે પદ્ધતિ છે, જે વ્યવસ્થા છે, એકદમ સુવ્યવસ્થિત રીતે સારામાં સારી પદ્ધતિથી બધી વાતો છે. પણ એની જે સિસ્ટમ છે છોડીને બીજી રીતે કરવા જાય તો જેમ શેરો બગડે, શેરામાં ગોળ ઘીને લોટ બગડે એવી રીતે થાય, બીજું કાંઈ ન થાય. પહેલાં લોટને શેકવો જોઈએ ઘીમાં, એના બદલે એક સાથે ત્રણે ભેગો કરીને ચૂલે ચડાવે એટલે ત્રણે બગડે, બીજું કાંઈ ન થાય. એના જેવું થાય પછી જે જે વિધિ છે, જે પદ્ધતિ છે, એ પદ્ધતિથી વિજ્ઞાનમાં તો વગર પદ્ધતિ એ કામ થાય જ નહીં. જે એનો પ્રોસેસ હોય એ પ્રોસેસ એકદમ સરળ હોય. પૂર્ણતાનું લક્ષ્ય કર્યું છે તો શરૂઆત તારી ગણીએ, નહીં તો તું તારા પ્રમાણનું ને લયનું બધું નકામું છે. પહેલી વાત એ છે પૂર્ણતાનું લક્ષ્ય કર્યું છે, પૂછી લેવાનું પોતાનું. વાસ્તવિક શરૂઆત છે તો બીજી રીતે શરૂઆત કરી એનું નામ કે તે કાલ્પનિક શરૂઆત કરી. અથવા જે અનુભવી પુરુષ જે ક્રમ સ્થાપવા માંગે છે એ ક્રમ તને મંજૂર નથી, તારે સ્વસંભે ચાલવું છે, નહીં ચાલ કામ નહીં થાય, સમયને શક્તિ વેડફાઈ જશે.
ઓલી પદ્ધતિ ઓલી વાતનો કાંઈ ફરક નથી પડવાનો, એને નુકસાન થઈ જશે.
એ તો છે, જ્યારે એક રોટલી જેવી શેરા જેવી કોઈ પણ કામની પણ વિષયમાં ક્રમ છે તો જેનું ફળ સિદ્ધ પદ નિર્વાણ પદ છે એવડી મોટી વાતમાં અનુક્રમ જેવો કોઈ વિષય નો એમ કેમ હોય શકે, એવું હોય પણ કેમ શકે. એટલે એક ક્રમ શું છે એ સંબંધીની ચર્ચા વ્યવસ્થિત રીતે આપણે લોકો નથી કરતા, અને એવી વાત આવે તો આપણે દુર્લક્ષ કરીને છોડી દઈએ છીએ. એટલે મેં આત્મજાગૃતિમાં એના ઉપર ચર્ચા ઉપાડી છે. હું વિરાદ આપું આખા સમાજમાં ચર્ચા કેમ નહીં. સ્વાધ્યાય મંદિરમાં 12-12 ઇંચના 15-15 ઇંચના આ મોટા અક્ષરથી આ સૂત્ર લખાયેલું છે. હા, દક્ષિણ બાજુની જે દિવાલ છે સ્વાધ્યાય હોલને, સ્વાધ્યાય મંદિરને, એમાં અવડાવડા હોય 1 ફૂટના 1.25 ફૂટના અક્ષર છે, એક એક અક્ષર એટલી મોટી સાઈઝથી આ સૂત્ર લખેલું છે. એની ચર્ચા આજે છે સમાજમાં કે કોઈ કર્યા કરે છે સૂત્રો ઉપર ચર્ચા? તો શરૂઆતની વાત જ છોડી દેવી છે, આગળની વાતો બધી કરવી છે, જેનામાં જેની ચર્ચા કરવી છે, મૂળ વાત છોડી દેવી છે. કેવી રીતે કરી
ધ્યાન ખેંચાય કે આપણે પૂર્ણતા લક્ષ્ય શરૂઆત કરી, આ સાથે તો એની ખબર નહીં હે, નામની જાણે લક્ષ્યની જાણે તો બધું એની પૂર્ણતા માટે જઈને થોડી લક્ષ્ય શરૂઆત કરવી એની નહીં ખબર પડે.
પૂર્ણતા એટલે પૂર્ણ શુદ્ધિ, અહીંયા પૂર્ણતા એટલે પૂર્ણ શુદ્ધિ મોક્ષ. તો મારે સંસાર ન જોઈએ, મારે એક પણ અશુદ્ધિ નો કણ ન જોઈએ, એનું નામ પૂર્ણ શુદ્ધિ છે. તો એ પેલા એ એટલી વાત પાકી કરી છે, એ ધ્યેય બાંધ્યું છે. આપણે ઘરે થી બહાર જવું હોય તો પેલા ચંપલ પહેરીએ છીએ, પણ એ પેલા નક્કી કરીએ છીએ કે કયા ઠેકાણે જવું છે, પછી ચંપલ માં પગ મૂકીએ છીએ. મંદિર જવું છે, દુકાને જવું છે કે કોઈ ત્રીજી જગ્યાએ જવું છે, નક્કી તો પેલા કરવું પડે છે. આખરી જ્યાં પહોંચવું છે એ તો પેલા નક્કી કરવું જ પડે છે કોઈ પણ કામ ની અંદર. એક મકાન 20 માળ નું બાંધવું હોય તો પછી 19 માળ બાંધ્યા પછી નક્કી કરવાનું હોય. પાયો ખોદતી વખતે નક્કી કરવું પડે કે 1 માળ નું મકાન નો પાયો કરવાનો છે કે 20 માળ ના મકાન નો પાયો કરવાનો. એમ સિદ્ધ પદ નું નક્કી કરવું હોય તો પાયો તો પેલા નિર્ણય કરવાનો હોવો જોઈએ કે એનો પાયો શું છે. એની કોઈ ચર્ચા નથી કે આનો પાયો શું, સિદ્ધ પદ નો પાયો શું. એ પાયા ની વાત કરવી છે, એને દુર્લક્ષ કરીને બીજી 1000 વાતો કરવા લાગી છે, એનો અર્થ શું છે. આ મોટી ગડબડી છે. આજે આપણે ત્યાં આ મોટી ગડબડી છે. અને એટલે પછી ત્યાર પછીના જે ચડતી શ્રેણીના પરિણામ હોવા જોઈએ એ પરિણામો થતા નથી ને હોતા નથી. પછી પુસ્તકો અને શાસ્ત્રોની આજે અવેલેબિલિટી વધી ગઈ છે એટલે ચાલે છે એની અંદર બધી દોડાદોડી. પણ ખરેખર તો કયું શાસ્ત્ર વાંચવાનો આપણો અધિકાર છે એ નક્કી નથી કર્યો. અને ગમે તે વાંચીએ છીએ, કોઈ દિવસ કોઈ પૂછતું નથી ગુરુદેવને ઈશાકમાં વાંચ્યું કે ન વાંચ્યું, પૂછે જ કઈ, પૂછ્યું છે કોઈએ? ગોપાલભાઈને તો પૂછતા હતા સાહેબ અમારે શું વાંચ્યું, આપ કેવી વાંચો અથવા આપ આજ્ઞા કરો તો વાંચો, નહીતર ના વાંચે. એટલી સાવધાની એ લોકોની કાળજી હતી. ભલે ઓછું મળે વાત, આપણે જેટલો શાસ્ત્ર જ્ઞાન નહોતું એ વખતે, પણ એક એક વાતની કાળજી બહુ હતી એ વખતે. અત્યારે તો કોઈ કાળજી જેવું દેખાતું જ નથી. ન એટલી સરળતા હોય, ન એટલી મધ્યસ્થતા હોય, શું ન એટલી વિશાળતા હોય, બીજી કોઈ રહેણીકરણી ના ઠેકાણા ખાણે પીણે ના હોય, અને ગમે તે શાસ્ત્ર લઈને વાંચવા બેસી જાય, પેલો નિર્ણય કરવો જોઈએ. તમારું ધ્યેય જેટલું હોય અથવા એને લક્ષ્યાંક કહે છે, ચાલતી ભાષામાં લક્ષ્યાંક કહે છે, આ લક્ષ સુધીનું કામ પૂરું થવું જોઈએ. તો એના અનુપાતમાં તમારી બધી તૈયારી હોય. એક ઇન્ડસ્ટ્રી તમે નાખવો હોય, 2000 કરોડ ની મૂડી રોકવાની હોય, તો તમારી તૈયારી એના પ્રમાણમાં હોય. અને તમારે શાકભાજી નો ધંધો કરવો હોય તો એની તૈયારી તમારે એના પ્રમાણમાં હોય. કેમ કે એમાં તો 200 રૂપિયા નું શાક લઈ આવો, નુકસાન 200 થી જાય જ નહીં જાય. ઓલામાં કાં તો કરોડો અબજો કમાવાના છે ને ક્યાં કરોડો ખોવાના છે. એની કાળજી બીજી રીતે આવે, આની કાળજી બીજી રીતે આવે, એની તૈયારી બીજી રીતે થાય, આની તૈયારી બીજી રીતે થાય. આ તો સિદ્ધપદની તૈયારી કરવાની છે. કેટલી બધી કાળજી એવી હોય, એને પૂર્ણ શુદ્ધિ જોઈએ, એને પોતાના પરિણામમાં થોડી પણ અશુદ્ધિ ચલાવવી નથી, એ કેટલી બધી કાળજી લઈએ પરિણામની. અને એમ ન હોય તો પરિણામની કાળજી લે કેવી રીતે, રહી શકે ને? પછી તો દુર્લક્ષ જ થાય, પોતાનું દુર્લક્ષ થાય, બીજું બધું ગમે એટલું લક્ષ કરે પણ પોતાનું દુર્લક્ષ થાય. એટલે પોતાની અંદર કેટલી ગડબડી છે એનો ખ્યાલ જ ન રહે. બધું પરલક્ષી પ્રવૃત્તિ થયા કરે, એ બધી પરલક્ષી પ્રવૃત્તિ અજ્ઞાન રૂપે પાડો બધું ચાવી જવાનો છે.
ગુરુદેવના સાનિધ્યમાં એટલા વર્ષે રહ્યા એટલું સાંભળ્યું બધું ફોક.
એથી અનંતકાળ હોય તો ફોક આટલાથી 5-25 વર્ષ થાય લઈને કુટુંબ પરિવાર છોડીને એ કયો દિવસે શું કરવા પડે? ભાવ મુજબ લાગુ પડતો. અમારે જે મામૂલી સૂક્ષ્મ વાલે કો ભી ખબર પડતી હોય તો દ્રવ્યલિંગ કો કેસે ના પડે, ખબર તો પડે એસે ક્યા મતલબ હૈ, ખબર પડે એસે કોઈ કામ નહીં હોતી, કામ હોના ચાહીએ, ખબર પડે જાણકારી હો જાય પર લક્ષી કોઈ મતલબ નહીં, બેકાર બાત હૈ.
વસ્તુ વિજ્ઞાન સાર આપણે કહેતે
પરલક્ષી જાણ્યું છે માટે આમ થાય છે, સ્વલક્ષી જાણ્યું હોય તો એમ ના થાય, વાત તો કોઈ તે જ છે, જાણવાની પદ્ધતિમાં ફરક છે. સ્વલક્ષી જાણે તો રુચિ ઉપડે, પરલક્ષી જાણે તો રુચિ ન ઉપડે, ઉઠાની હોય તો ચાલી જાય. મને ખબર છે જિજ્ઞાસા બંધ થઈ જાય, આપણે ત્યાં શું પરિસ્થિતિ થઈ છે. ગુરુદેવ આપણને બહુ આપ્યું છે, ગુરુદેવ આપણને બધું આપ્યું છે, જાણવાને જિજ્ઞાસા પછી જિજ્ઞાસા બંધ થઈ ગઈ તત્વની, મને બધી ખબર છે, હું જાણું છું, બસ બરાબર બંધ ચાલુ મારી ચાલુ ખોઈ નાખી. પછી ખબર ભાવના વિકાસ થવાનું માર્ગ દરવાજો બંધ થઈ ગયો.
ભાવ
ભાષણ તો પ્રયોગ આતા પ્રયોગ કરતા નહીં, પણ નોલેજ મેં સંતોષ માનતા હૈ, જાણકારી હો જાતી તો સંતોષ પકડ ગયા, જો જાના હૈ ઉસકા પ્રયોગ કરે, સ્વલક્ષી જ્ઞાન હોય તો પ્રયોગ કરે, વરના પ્રયોગ કરેગા
નહીં.
પ્રયોગ કરે તો પ્રયોગ એક એવી ચીજ છે કે ભાવ ભાષણ આવતું જાય છે, પ્રયોગથી ભાવ ભાષણ આવતું જાય છે, પછી એમાં ગલતી થવાના ચાન્સીસ ઓછા છે. બાકી તો ઘણી સૂચનાઓ કરી નાની પુરુષોએ કે સત્સંગમાં રહેવું, પ્રયોગ કરે તો પછી સત્સંગમાં એની ચર્ચાઓ થાય, એના પર ખરો વિચાર આવે તો પોતાની ભૂલ ક્યાંક હોય તો નીકળી જાય. સત્સંગ શા માટે વધારે બોલે છે, સત્સંગ ઉપર કેમ આટલું બધું વજન આપે છે, તો પોતાની ભૂલ ને પોતાની માણસને ખબર નથી પડતી, બીજાને પર જ ખબર પડે છે. એટલે આપસની અંદર જે વિચારોની આપ લે થાય એની અંદર નીકળી જાય છે.
સત્સંગી મને તો કરતી હોય ભાષા ધ્યાન સુધી કરતી, આ ક્યાં મને બધું પૂછી કામ કરવું પડે,
જે સંકેત છે એ સંકેત ને ખોલવા માટે પ્રયોગ છે,
કરતાનો વિચાર ચિંતન પૂર્ણ થાય,
વિચાર કરે ચિંતન કરે મનન કરે એને પ્રયોગ માને છે, કાં તો એકાંતમાં ધ્યાન કરવા બેસી જાય એને પ્રયોગ માને છે. એ પ્રયોગ નથી, પ્રયોગ એટલે જેને સમજવા મળ્યું છે એને ચાલતા હૃદયની અંદર એને લાગુ કરવી, સમજને પોતાની સમજણને ચાલતા હૃદયમાં અને ચાલતા પરિણામમાં લાગુ કરવી એનું નામ પ્રયોગ છે. ચિંતન મનન ને વિચાર ને પ્રયોગ કરી લે, કાં તો કઈ એકાંત માં આગળ લગાવે એનો ના પ્રયોગ સમજી લે, એ બધો પ્રયોગ
નથી.
ચીજ જ્ઞાન માં નહીં આવે તો ધ્યાન લગે કિસકા, જો ચીજ જ્ઞાન મેં હૈ નહીં ઇસકા ધ્યાન લગેગા કહાં સે, યે તો ધ્યાન તરંગ રૂપ
હોગાયગા.
लिखा है कि वो ज्ञान में चीज आए बिना ध्यान तरंग रूप होता है, ज्ञान तरंग रूप होता है, इसलिए बहुत अच्छा लिखा है। देखिए अपने शब्द में कितनी अच्छी बात करते हैं, जीव पोतानी कल्पना थी 466, जीव पोतानी कल्पना से कल्पे के ध्यान थी कल्याण था, के समाधि लगाड़वा थी कल्याण था, के योग ना प्रयोग करवा थी कल्याण था, के आवा आवा प्रकार थी कल्याण था, पर तेथी जीव नू काई कल्याण था नहीं। પરમ સત્સંગ કરી સમજી શકાય છે માટે તેવા તેવા વિકલ્પ કરવા, મૂકી દેવા, છોડી દેવા, આ ચોખ્ખી આજ્ઞા કરી છે। જ્ઞાન કેન્દ્ર માં લેવાની, યોગ કેન્દ્ર માં લેવાની, બુદ્ધિ કેન્દ્ર પ્રત્યે છે, મેડિકલ સાયન્સ ના પુસ્તકો વાંચવાની બંને નું કામ નથી, એ ડોક્ટર નું કામ છે। જેને સંસાર રોગ છે એમ જો મેડિકલ બુક્સ એના ડોક્ટર સદગુરુ રહી છે, સુધાર ડોક્ટર પાસે જવું પડે, ડોક્ટર પાસે જવામાં જવા માટે એની બુદ્ધિ કામ ન કરતી હોય છે।
આપણે મોટા તો ધણી નહીં, પણ ધણી લોકો માને નહીં।
માં બની ગયું છે, જ્યાં રસ્તે કેવી રસ્તે ચાલવાનું એની આજ્ઞા ચાલવું
છે.
આરાધના થાય ઉત્પન્ન ન થાય. ચારિત્ર ને મૂળ કાપી શકાય છે અને હરામ નસીબ કહે છે. એટલે વેદમાં યોગ્ય છે, વેદમાં યોગ્ય છે, જૈનને વેદમાં યોગ્ય છે, સમ્યક પ્રકારે વેદમાં યોગ્ય છે. માટે તેને અનુસરીએ છીએ, સમ્યક પ્રકારે પિતરીને અનુસરીએ છીએ. ભાઈને શું રસ્તો કાઢ્યો નથી કે બાપને થોડો પૂરતો ઉપયોગ ન કરી અમને, તો બાપને ઠાકોર ભગવી થાય એમ પૂરતો. અભિચારી પણ આમ કર્યું છે, માટે અત્યારે આ સ્થિતિ છે. તથાપિ અભ્યાગાદ સ્થિતિ ને વિશે જેમને તેમનું સ્વાસ્થ્ય છે, એટલે અંતર પ્રવૃત્તિ છે, જરાય નુકસાન નથી. આટલો ઉદયની ભેદ છે, આટલી કામની ભેદ છે, આટલા કામના વ્યવસાયમાં રોકાય રોકાવું પડે છે. ઉપયોગને અંદરનું જે સ્વાસ્થ્ય છે, અમારી આત્માની તંદુરસ્તી છે, એ સ્વાસ્થ્ય એવું રહેલું છે, એમાં કાંઈ તકલીફ નથી થઈ, એટલી મજબૂતાઈ છે. વિચારણા એ વિષય એ છે કે જ્ઞાનીઓ કરુણા ઉદયમાં કાર્ય કરતા દેખાય. આ મહાપુરુષો કરુણા ઉદયમાં કાર્ય કરતા દેખાય ત્યારે પણ અંદરનું એમનું કાર્ય આશ્ચર્યકારી રીતે કરતા હોય છે. એટલે સત્પુરુષને એમણે પ્રણામ કરતા કરતા આશ્ચર્યની પ્રતિમા સ્વરૂપ સત્પુરુષ એમ કહ્યા છે. આશ્ચર્યની પ્રતિમા કહેતા છે, એ રીતે કામ કરે છે. આત્માનું સ્વાસ્થ્ય એવું છે, કાંઈ થયું નથી. કેટલા ઉદય છે એમાં બિલકુલ બિલકુલ રહે છે, ક્યાંક પોતા પણ લાગતું નથી. કાર્ય થાય છે, ઉપયોગ થાય છે, ભિન્ન રહેવાય છે, પ્રવર્તિનો ઉદય છે. તે ઉદય એવા પ્રકારનો છે કે કદાપી પાછલે બારણે થી ચાઇલ્ડ જન્મ હોય બીજા દ્વારે એવી પ્રવૃત્તિ નો ઉદય છે. હવે શું છે, શું કરવાના છો, થઈ જઈને શું થઈ જવાનું, એમને તો કઈ થવાનું. એમના આધારે જે ઇન્વેસ્ટમેન્ટ કરીને બેઠા ને પથ્થરો પાસે બેઠા થઈ પાછળ મહિને નીકળી જાય, બધા ને તો આત્મા છે. આખો નક્કી કર્યું છે તમારે આમ કરવાનું, તમારે આમ કરવાનું, તમારે પૈસા રોકવાના, તમારે કામ કરવાનું, એ વર્કિંગ પાર્ટનર ફાઇનાન્સ પાર્ટનર હોય છે. તો પછી વર્કિંગ પાર્ટનર ફાઇનાન્સ
ભક્તિ કરે છે પણ એમાં મમત્વ કરવું ના કરવું એ તો પોતે સ્વતંત્ર છે, એ ભાવને પણ રોકી શકે, એના માટે તો પોતે સ્વતંત્ર છે, એને રહેવા માટે પોતે સ્વતંત્ર છે. એટલે સમય પ્રકારે એને વેલે છે. એટલે ઉદય પોતાનો જે ઉદય છે, પોતાના પરિણામથી કરેલો ઉદય છે, એને પણ એમણે અન્યાય ન કર્યો. ખરેખર તો અપરાધ ન કરો અને સજા મારે નથી ભોગવવી, એવું ચાલે દુનિયા ક્યાં? ગુનો કરવા હું તૈયાર, સજા ભોગવવા તૈયાર નહીં, એવું ના ચાલે. પ્રમાણિક માણસ મેં એવું કર્યું છે, યાદ શીખેલી જે પૂર્વકર્મ છે તો દેવો દેવો છે. એક જાત દેવો દે તે વખતે ખસી જવાની વાત ન્યાય સંબંધ વાત નથી. તમારું દેવું છે દૂધે તો યાદ શીખે, તમારે તમારા પૈસા લઈ એવી રીતે ઉદયને વેદ્યા છે કે પૂર્વકર્મ આવ્યો લેણ લેવા ગમે નુકસાન કરી શકે એમ નથી. ઉદય તો નુકસાન ત્યારે કરે છે કે જીવ પોતે મમત્વ કરે તો, જીવ મમત્વ ન કરે તો ઉદય શું કરવાનું છે? એ તો અજ્ઞાન દ્વારા પૈસા લઈ ગયો, એને જ એવું છે.
ખરી ગયો
થઈ જાય છે, આવે છે, નિર્જરમાં આવે છે. જે નિર્જરમાં આવે એને એની શું તકલીફ છે? જે ઉદય આવે એ નિર્જર આવે એની શું તકલીફ છે? એની કોઈ તકલીફ નથી. તકલીફ તો પોતે નવો બંધ કરે એને થવાની છે, તો એના માટે પોતે તૈયાર છે, સાધન છે. ઉદય વખતે પાર પોતાનું નોકરી કરનારને શું તકલીફ થાય છે? ખેતને નફો થાય કે નુકસાન થાય, કાંઈ એના નુકસાન
બંધ વખતે જે
સાથે વાત છે, બંધ સમયે જીવ છે ત્યાં ઉદય સમયે સારો સ્થાન ખરેખર આવો જે જ્ઞાન દશાનો પ્રકાર છે તે પૂર્વકર્મ ના ઉદયમાં વર્તતા કોઈ પણ મુમુક્ષુ જીવને, આ તમારી ગાઈડન્સ છે, કોઈ પણ મુમુક્ષુ જીવને અનુકરણ કરવા યોગ્ય છે. કે આ ઉદયમાં વર્તતા આ જીવને અત્યારે મમત્વ કેટલું ને કેમ, અને શું કરવા? હું એક પૂર્વકર્મ મારો શેઠ છે અને હું એનો એક મેનેજર છું. આઈ હેવ ટુ મેનેજ ધ વર્ક, બીજું કાંઈ નહીં. ધણી ધણી તો તકલીફ છે, સ્વામિત્વ બુદ્ધિ એ બધી તકલીફ છે, કોઈ તકલીફ નથી. કેમ કે એને સ્વામિત્વ પૂર્વકર્મ લઈને નોકરી કરી લેવી પડે, ઉદયની નોકરી કરી લેવી પડે, પરિવારની નોકરી કરી લેવી પડે, બાકી કઈ પછી કઈ વાંધો
નથી. ભિન્ન રહીને
વેચવાની સમત પ્રકાર છે. જ્ઞાતા દ્રષ્ટા રહીને હવે પોતે સમર્થ છે, જ્ઞાની છે, જ્ઞાતા દ્રષ્ટા રહીએ છે. તમે એમ દલીલ કરી શકો તમે જ્ઞાતા દ્રષ્ટા નથી, જરૂર વાત.
એટલે તમે ભિન્ન રહી શકતા નથી, જરૂર વાત. પણ એનો પ્રયત્ન તો કરી શકો છો ને, બસ તમારો તમારી ફરજ પ્રયત્ન કરવાનો છે. પ્રયત્ન કરશો ગેરેન્ટેડ સફળ થશો, પ્રયત્ન ન કરો તો સફળ થવાનો પ્રશ્ન નથી. એટલે પ્રયત્ન અને સફળતા ને કાર્યકાળની પરંપરા છે, એ સિદ્ધિ સંધિ છે, આમ છે. એટલે એમાં કઈ મૂંઝાવવાની જરૂર નથી, આમાંથી જ બોધ મળે છે. એનું જીવન પોતે જ બોધ સ્વરૂપ છે. અર્થાંત જે જે કાળે જે જે પ્રારંભ આવે તેને ભિન્ન, તેથી તેને ભિન્ન લઈને નાતાપણે રહેવાનો પ્રયત્ન કરવા યોગ્ય છે. લખ્યું છે, ચોખ્ખું મેં સમજ લખ્યું છે. મોક્ષ માટે થોડી વિશેષ વાત લખી છે, ખાલી એટલું સ્પષ્ટીકરણ નથી આવી કે જે ગાઈડન્સ એક્સપેક્ટેડ છે એ તો આમાં આપી જ છે. શું જેથી તેના ફળ સ્વરૂપે જ્ઞાન શાસન પ્રાપ્ત થાય, પછી માહિતી મળે. પેલા એ જ વાત કરી તો આપે જ છે.
સિમંદર ભગવાન નો પરમ સ્વરૂપ દેવ.